બે વાત આવી ફરીને. અનાદિકાળથી આત્મા પોતાના સ્વભાવને જ્ઞાયકને જોનારી આંખ ચક્ષુ અનાદિકાળથી બંધ રાખી રહ્યો હતો. એને આત્માના અનાદિકાળથી આજ સુધી કોઈ દી દર્શન થયા નહોતા. એને આંખ બંધ જ કરી હતી. આત્માને જોવાની જે ચક્ષુ છે દ્રવ્યાર્થિક નહીં, એટલે જે જ્ઞાનનો અંશ પોતાના સામાન્ય સ્વભાવનું અવલોકન કરે, ઉપાદેયપણે જાણે, એવા શુદ્ધાત્માને એક સમય માત્ર પણ એ ચક્ષુ ઉગાડીને બિલકુલ એની સામું જોયું નતું. પણ એ અનાદિનો શું કર્યું એણે, કે કેવળ માત્ર પોતામાં વર્તતા પરિણામને આત્માપણે જાણી અને પર્યાય દ્રષ્ટિ મૂંડ થયો હતો. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ હતો, કેવળ પરિણામ ઉપર લક્ષ હતું. પરિણામથી ભિન્ન આત્મા છે એનું એક સમય માત્ર એમાં દ્રષ્ટિ એણે કરી નહોતી. એવી એક સ્થિતિ હતી અનાદિનો અજ્ઞાની. એને આત્મજ્ઞાની ગુરુ મળે છે અને એને શુદ્ધાત્માના અનુભવની એક અપૂર્વ કળા બતાવે છે કે ભાઈ જુઓ, તને જોતા તો આવડે છે, તારી પાસે જ્ઞાન તો છે. તો શિષ્ય કહે છે કે હા, મારી પાસે જ્ઞાન તો છે. તો હવે જો એ જ્ઞાન તારા જ્ઞાન વડે તારા પરિણામને તું જોઈ રહ્યો છો કે આ ક્રોધ થયો, આ માન થયો, માયા થયો, ક્ષમાનો ભાવ, આ શુભ ભાવ, શુભ ભાવ, આ યાત્રાનો વિકલ્પ આવ્યો, આ સાંભળવાનો વિકલ્પ આવ્યો, એમ અનેક પ્રકારની જે પર્યાયોની હાલત થયા કરે છે, એને તું તને જાણતા આવડે છે કે નહીં? તો કે હા, એ મને જણાય છે ને હું એને જાણું છું. ત્યારે કે છે કે જો તારે હવે આત્માનો અનુભવ કરવો હોય, આત્માના દર્શન કરવા હોય, તો એ પરિણામનું લક્ષ છોડી દે. એટલે કે પરિણામને જોનારી જે ચક્ષુ એટલે આંખ, એને સર્વથા બંધ કરી દે. ત્યારે શિષ્ય પૂછ કે છે કે એને હું જોવાનું બંધ કરી દઉં તો હું આંધળો તો નહીં થઈ જાઉં ને? કે ના, તો આંધળો નહીં થા. કેમ કે એવો એક કુદરતનો નિયમ છે કે જ્યારે તું એને જોવાનું બંધ કરીશ એટલે એનું અવલંબન છોડી દઈશ, એનું લક્ષ છોડીશ, પર્યાયનો આશ્રય છોડીશ, વ્યવહાર નહીંના વિષયનું અવલંબન છોડી દઈશ, તો જે વખતે તું એને જાણવાનું બંધ કરીશ એ જ સમયે અંતર આત્માને જાણનારું એક ચક્ષુ ઉઘડી જશે અને તને તે જ સમયે આત્માના દર્શન થશે. અને એમાં સામાન્યને અવલોકતો, વિશેષને નહીં અવલોકતો. એટલે દ્રવ્ય સ્વભાવ જ જણાય છે એ વખતે, એ નહીંથી, જે નહીંથી દ્રવ્ય જણાય છે એ નહીંથી પર્યાય નહીં જણાય. માટે એ તને આત્માના દર્શન થશે, અનુભવ થશે, તને આનંદ આવશે. અને એ પ્રકારે પ્રયોગ કરીને પછી આત્માને જાણ્યા પછી એ આત્માને જાણનારી દ્રવ્યાર્થિક નહીંની ચક્ષુ સર્વથા બંધ કરીને પછી પર્યાર્થિક નહીંની ચક્ષુ ઉઘાડ. એટલે પર્યાયને, ભેદને, ગુણસ્થાનને, રાગને, વિતરાગ ભાવને જે પ્રગટ થાય છે તેને જાણવાની એક ચક્ષુ ઉઘાડી અને તું જો, તો તે પરિણામથી જે જે સમયે જે પરિણામ થાય છે તેનાથી પર્યાય અપેક્ષાએ અન્ય છું અને આત્માની અપેક્ષાએ હું તેનો તે છું, માટે તન્મય પણ છું. આવું શ્યાદવાદ વડે અનેકાંતનું સ્વરૂપ તને બરાબર ખ્યાલમાં આવશે. આ બે વિષય આવ્યા, દ્રવ્યાર્થિકની ન્યાય ઉઘાડીને અનુભવ કર્યો, પછી એક ચક્ષુ બંધ કરીને પોતાના પરિણામ જે થાય એને જાણે છે. બારમી ગાથામાં આવે છે ને કે તે કાળે જાણેલો વ્યવહાર નહીં પ્રયોજનવાન છે. વ્યવહાર નહીં એટલે કે પર્યાયો જે થાય, થોડી વિતરાગ દશા, થોડો રાગ સાધકને પણ હોય તો જે પરિણામ પ્રગટ થાય તે કાળે તે વ્યવહાર નહીં જાણેલો પ્રયોજનવાન છે. જાણે છે, દ્રવ્યને જાણતા પરિણામને જાણે છે, પણ એ પરિણામમાં આત્મબુદ્ધિ કરતો નથી. આત્મબુદ્ધિ એકમાં થાપી છે જ્ઞાયકમાં, પરિણામને માત્ર જાણે છે. એટલે દ્રવ્યાર્થિક ની ચક્ષુ ઉઘાડી આત્માનો અનુભવ થયો, પછી તે ચક્ષુ બંધ કરી અને પોતાના પરિણામ છે એને જાણનારા ચક્ષુ ઉઘાડ્યા, એને પર્યાર્થિક નહીં કહેવામાં આવે છે. હવે એમાં ક્રમ હતો કે પરિણામને જોવાની ચક્ષુ સર્વથા બંધ કરી, ત્યારે દ્રવ્યાર્થિક ની ચક્ષુ ઉઘડી ગઈ એક, અને પછી એ બંધ કરી તો પરિણામને જોવાની આંખ ઉઘડી, એમાં ક્રમ હતો, નયમાં ક્રમ હતો. હવે અક્રમે દ્રવ્ય અને પર્યાય બે જણાય છે પ્રમાણ જ્ઞાન થી, એ વિષય લઈએ છે. શુદ્ધ આત્માનું જયારે ઉપાદેય પણ એ જ્ઞાન કરે છે ત્યારે તે નહીં જે દ્રવ્યાર્થિક નહીં છે, દ્રવ્યાર્થિક નહીં એનો વિષય એકલું દ્રવ્ય સામાન્ય જ છે, એનો વિષય પર્યાય ન હોય. જો એ પર્યાયને જાણે તો એનું નામ દ્રવ્યાર્થિક નહીં રહેતું નથી. માટે દ્રવ્યાર્થિક નહીં વડે એકલા દ્રવ્યનું અવલોકન થાય છે, અને પર્યાર્થિક નહીં વડે પર્યાયનું અવલોકન થાય છે, અને પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો યુગપદ દ્રવ્ય પણ જણાય અને પર્યાય પણ જણાય. બે આંખ ઉઘાડે તો ઓમાં ક્રમે ક્રમે એક આંખ ઉઘાડીને એક આંખ બંધ કરતો હતો, હવે બે આંખ ઉઘાડે છે જ્ઞાનની, પ્રમાણ જ્ઞાનની, તો આત્મા પણ જણાય છે અને પરિણામ પણ જણાય છે એક સમયમાં. એ વિષય હવે ત્રીજો આવે છે. અને જ્યારે તે બંને ચક્ષુઓ દ્રવ્યાર્થિક એટલે દ્રવ્યને જાણનારું જ્ઞાન, પર્યાર્થિક એટલે પર્યાયને જાણનારું જ્ઞાન, આ દ્રવ્યને પર્યાય એટલું તો ખાસ સમજવા જેવું છે. દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય સ્વભાવ, અને પર્યાય એટલે અવસ્થા પલટે નાશ થાય એમ. અને જ્યારે તે બંને ચક્ષુઓ દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક તુલ્ય કાળે એટલે એકી સાથે ખુલ્લા કરીને, ઓલું ક્રમે ક્રમે એક બંધ કરતો હતો ને એકને ખોલતો હતો, હવે બંને આંખ એક સાથે ઉઘાડે છે એકી સાથે ખુલ્લા કરીને, તે દ્વારા અને આ દ્વારા, તે દ્વારા એટલે દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા અને આ દ્વારા એટલે તેમજ પર્યાર્થિક ચક્ષુ દ્વારા અવલોકવામાં આવે છે, જાણવામાં આવે છે, અવલોકવું એટલે જાણવું. ત્યારે જો આ પ્રમાણ થયું, આ પ્રમાણ જ્ઞાન થયું, ઓલું નય જ્ઞાન હતું, જે જ્ઞાન ક્રમે ક્રમે જાણે એક એક ધર્મને એને નહીં કહેવાય. અનંતા ધર્મો છે આત્મામાં, એમાં ક્રમે 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 એક એક ધર્મને જાણે તો એને નય જ્ઞાન કહેવાય, અને એક સાથ બધા ધર્મોને જાણી લઈએ તો એને પ્રમાણ જ્ઞાન કહેવાય. સોનાને એક જાણે તરફ ને એ વખતે પરિણામનું લક્ષ છોડી દે તો એને દ્રવ્યાર્થિક નયનો વિષય કહેવાય, અને પછી સોનાને જાણવાનું બંધ કરી અને ઘાટ તપાસે કે ઘાટમાં કેમ લાગે છે, ત્યારે સોનું ગૌણ થઈ જાય છે, સોનું લક્ષમાં આવતું નથી, ઘાટ લક્ષમાં આવે છે. તો ઓલી દ્રવ્યાર્થિક નયની બંધ કરી આંખ, હવે ઘાટ જણાય છે તો પર્યાર્થિક નયથી જાણ્યું એમ કહેવાય. હવે એને સોનું પહેલા જાણ્યું, પછી ઘાટ જાણ્યો, પછી હાર ખરીદ કર્યો, ભાઈ આ હાર મારે લેવો છે, તો સોનું પણ જણાય અને એનો ઘાટ પણ જણાય, એક સાથે બે આંખ ઉગાડીને જોવે, પ્રમાણ જ્ઞાન. ઓલું ક્રમ હતું, નઈ જ્ઞાનમાં ક્રમ હોય, પ્રમાણ જ્ઞાનમાં અક્રમ, એક સાથે જણાય. અને જ્યારે તે બંને ચક્ષુઓ દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક તુલ્ય કાળે એટલે કે એકી સાથે ખુલ્લા કરીને તે દ્વારા અને આ દ્વારા અવલોકવામાં આવે છે, ત્યારે જુઓ આ પ્રમાણ જ્ઞાન થયું, આ જે જ્ઞાન છે એને પ્રમાણ એક સાથે જાણવું, તે તુલ્ય કાળે એટલે એક જ સમયે સામાન્યને જાણે અને વિશેષને પણ જાણે, સમય એક અને જાણવાનો વિષય બે થઈ ગયો. પ્રમાણ જ્ઞાનમાં ઓલું નયમાં ક્રમ પડતો હતો, પ્રમાણ જ્ઞાનમાં અક્રમે બધા આખા પદાર્થને જેમ છેમ જાણે. અરે જેટલું કેવળી જાણે ને, જેટલું કેવળી જાણે પરમાત્મા, એટલું શ્રુત જ્ઞાનમાં અનંત ગુણાત્મક અને અનંત ધર્માત્મક આખો આત્મા પ્રમાણ જ્ઞાનમાં જેવડો છે એવો પ્રમાણમાં પ્રમેય થાય છે, જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય છે. અહીંયા પ્રમાણ છે, પ્રમાણમાં આખો આત્મા પ્રમેય, પ્રમેય એટલે જ્ઞાનમાં જણાઈ જાય છે. જેવું સ્વરૂપ છે નિત્ય અનિત્ય એક અનેક શુદ્ધ અશુદ્ધ અને અનંત ગુણો અને અનંત ધર્મો અપેક્ષિત એ બધા એક સમયમાં શુદ્ધ જ્ઞાની નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે ત્યારે એક સમય માત્રમાં જેટલો કેવળી પરમાત્મા જાણે આત્માને એટલો એ જાણી લે છે. માત્ર પ્રત્યક્ષ અને પરોક્ષ એટલો ફેર છે. પરમાત્મા કેવળ જ્ઞાન વડે આત્માને અનંત ધર્મને જાણે છે, છદ્મસ્થ શુદ્ધ જ્ઞાન વડે જાણે છે. એકમાત્ર થોડા કોળિયાના દીવા વડે જાણે છે અને એક ટ્યુબલાઇટ કે સૂર્ય દ્વારા જાણે છે, એટલો બે માં ફેર છે.
પણ આ પ્રમાણમાં જે જાણે છે એમાં એનો જ્ઞાનનો વિસ્તાર ફેલાયેલો દેખાય છે અને એક વસ્તુને નહીંથી જાણે છે ત્યારે એકાગ્રતા થાય છે.
હા, એના એકને મુખ્ય ગૌણ કરી અને જયારે જાણે છે પછી દ્રવ્યને પર્યાયને બેને યુગપદ જાણીને પ્રમાણનો પક્ષ લે તો એ ઉપાદેય તત્વ નથી. પણ પ્રમાણ જ્ઞાનમાંથી જે વ્યવહારને એનો વિષય છે એનો એક નિષેધ કરનારી નિશ્ચય નહીં પ્રગટ થાય કે રાગ તે મારો સ્વભાવ નથી, હું તો જ્ઞાયક છું. એમ જે પરિણામ છે એનું લક્ષ છોડાવવા, આશ્રય છોડવા માટે એ મારો સ્વભાવ નથી વિભાવ છે એમ જાણીને નિશ્ચય નહીં એનો નિષેધ કરે અને હું તો જ્ઞાનાનંદ આત્મા છું એમ જયારે નિશ્ચયને એની મુખ્યતાથી આત્માનો વિચાર કરે અને એમાં જો ઢળી જાય તો એ વખતે એને અનુભવ થાય. અનુભવ માટે નહીં પ્રયોજનભૂત છે, અનુભવ કરવા માટે પ્રમાણ પ્રયોજનભૂત નથી, પ્રમાણ પૂજ્ય નથી. કેમ કે પ્રમાણ જ્ઞાનમાં નિશ્ચય નહીં પણ સાથે છે અને વ્યવહાર નહીંનો વિષય પણ સાથે છે. પણ વ્યવહાર નહીંનો નિષેધ કરવાની શક્તિ પ્રમાણ જ્ઞાનમાં નથી. નિશ્ચય નહીંમાં વ્યવહાર નહીંનો નિષેધ કરવાની તાકાત છે. નિષેધ એટલે કે એનું લક્ષ છોડી આત્માનું લક્ષ કરવું, નિષેધનો એટલો અર્થ.
નિશ્ચય
હા, એ નિશ્ચય નહીં જ કરી શકે, પ્રમાણમાં તાકાત નથી. જેમ કે એક વખત દાખલો ઘણી વાર આપીએ છીએ કે એક દુકાને ધોતી જોટા લેવા ભાઈ ગયા તો 10-20-25 જોટા બતાવ્યા. ત્યારે જોટા જોતા રહ્યા ભાઈ. થોડીક વાર થઈ પછી કાપડિયાએ વિચાર કર્યો કે ભાઈ હવે આ તમે ધોતિયાના જોટા જોયા પણ એમાંથી કયો જોટો લેવો છે? તો કે જોટો કઈ લેવો નથી, હું તો જોવા આવ્યો છું. કે ભાઈ આ કાપડની દુકાન છે, આ કઈ શું કહેવાય ઓલું ઇંગ્લિશમાં, કઈ પ્રદર્શન પ્રદર્શન નથી, આ કઈ હા એક્ઝિબિશન નથી, હા પ્રદર્શન નથી, આ તો કાપડ વેચવાની દુકાન છે. ભાઈ જોટો જોતો હોય તો લઈ લો, મારે જોતો નથી. એ ચાલ્યો ગયો. હવે જો એને પ્રમાણ જ્ઞાનથી 25 જોટા જોયા, બધા જોટા જોયા પણ એમાં ગ્રહણ ત્યાગ કઈ નક્કી નહીં, ગ્રહણ અને ત્યાગ એમાં કઈ ન કર્યું. હવે બીજે દિવસે એક ભાઈ આવ્યા ધોતી જોટા લેવા, તો એ તો વેપારી છે, કઈ થાકે તો નહીં, નિરાશ ન થાય કે કાલે ઘરાક નહોતો લઈ ગયો તો આજ લઈ જશે. પણ 25 જોટા બતાવ્યા તો એમાંથી એક જોટો એને ખેંચ્યો, જોયા કેટલા 25, ખરીદ કેટલા કર્યા 1 કે 25, પૈસા પૈસા જોવાના ન પડ્યા એને 25 ના, પણ જેટલો એને એક જોટો લીધો એક જોટો એ ઉપાદેય અને બાકી 24 જોટા છે હે હે, એટલે કે એ મારે ખપતા નથી બસ. અને એક જોટો જે ગોયતો એ નહીં દ્વારા ગોયતો, પ્રમાણ પૂર્વક નહીં માં આવ્યો, પ્રમાણથી 25 જોટા જોયા, પ્રમાણમાંથી આવ્યો નહીં માં કે કયો જોટો મારે લેવા જેવો છે અને કયા જોટા લેવા જેવા નથી. એ હેયને ઉપાદેય કરવાની તાકાત નહીં માં છે. એમાં પણ જે પદાર્થ ગ્રહણ કરવો હોય તેને નિશ્ચય નહીં કહેવાય અને જે પદાર્થ છોડવો હોય તેને વ્યવહાર નહીં કહેવાય. તો આ ચોવીસે જોતા એ મારે જોતા નથી, માટે તેની ઉપેક્ષા કરી અને હે થઈ ગયા. અને એક જોટો લીધો અને એક જોટાના પૈસા પડ્યા, જોયા 25 પણ પૈસા લાગ્યા એક ના. અને પહેરવા કામ આવે 25 કે એક, એક જ કામ આવે ને. એમાં ભગવાન આત્મા એક રૂપ શુદ્ધાત્મા છે અને પરિણામો અનેક પ્રકારના છે રાજુ, બરાબર ને? પરિણામ અનેક પ્રકારના, પણ પરિણામનું અવલંબન લેવા યોગ નથી. થાય કો હું પરિણામનો આશ્રય કરતા કરતા અનંત કાળ ગયો, પરનો આશ્રય કરતા કરતા અનંત કાળ મને સુખ આવ્યું નહીં. માટે હવે દ્રવ્ય ને પરિણામ બેને જોઈને જાણીને પ્રમાણ જ્ઞાનમાં આવીને હવે આ પરિણામની હું ઉપેક્ષા કરું છું અને દ્રવ્ય સ્વભાવની અપેક્ષા કરી અને દ્રવ્યને ઉપાધિ કરી એમાં એકાગ્ર થઈ અને મારા આનંદનો અનુભવ કરું છું. ત્યારે દ્રવ્ય સ્વભાવ ઉપાધે થયો અને પરિણામ માત્ર હે થઈ ગયા. હે શબ્દ છે એ દ્વેષવાચક નથી, ઉપેક્ષાવાચક છે. હે શબ્દ છે એ દ્વેષવાચક નથી, પરિણામ હે છે, શુભ ભાવ હે છે, પુન હે છે. પુન હે છે એટલે પુન પ્રત્યે દ્વેષ કરવા જેવો નથી, ઉપેક્ષા કરવા યોગ છે. કા મારું સ્વરૂપ નથી એમ જાણીને તું એના પ્રત્યે ઉદાસ રહે, એના પ્રત્યે દ્વેષ કરવા જવું. કોઈ તત્વ ઉપર દ્વેષ ન થાય. હા, જો એકના ઉપર દ્વેષ કરે તો બીજાના ઉપર રાગ થાય. તો જોડકું જીવતું રહીએ, રાગ ને દ્વેષનું જોડકું મરે નહીં. હે, અને જ્યાં મધ્યસ્થ થાય, વિતરાગ ભાવ પ્રગટ થાય, ત્યાં રાગ અને દ્વેષ કઈ પણ ન થાય. જાણનાર રહીએ જો આ પ્રમાણ થયું. તુલ્યકાળ એટલે એક જ સમયે સામાન્યને જાણે અને વિશેષને પણ જાણે. અહી આ જાણવાની વાત છે હો, જો આમાં આદરવાની વાત નથી. શું કહ્યું? જેટલો દ્રવ્ય અને પર્યાયને એક સમયમાં યુગપત જાણે છે, તો જેટલું જાણવાનો વિષય છે, જેટલું જ્ઞાનનું જ્ઞેય છે, એટલું બધું ઉપાદેય નથી. કેમ કે જ્ઞાનના જ્ઞેયમાં તો દ્રવ્ય પણ જણાય છે, થોડો વિતરાગ ભાવ છે એ પણ જણાય છે, થોડો રાગ ભાવ સાધકને એ પણ જણાય છે. પ્રમાણ જ્ઞાનના વિષયમાં તો બધું આવી જાય ને. શુદ્ધ આત્મા પણ આવે, શુદ્ધ પર્યાય થોડીક અંશે આવે, અશુદ્ધ પર્યાય એ પણ આવે. પણ જેટલું જાણવામાં આવે છે તેટલો હું છું એમ કદી પણ આવતો. એટલે પ્રમાણ જ્ઞાન નો વિષય જાણીને પછી એમાંથી મુખ્ય ગૌણ કરીને દ્રેય સ્વભાવને મુખ્ય કરી પરિણામને ગૌણ કરી અને દ્રેય સ્વભાવ તરફ ઉપયોગ લગાવે તો આત્માનો અનુભવ થાય અને પર્યાયનું ઉપેક્ષા રૂપે જ્ઞાન થઈ જાય. પર્યાયની ઉપેક્ષા છે, પરિણામ બસ છે, આવે છે, પરિણામ થાય છે અને જાય છે. હું તો જ્યાં છું ત્યાં ને ત્યાં છું. હું તો કઈ ખસતો નથી, ક્યાંય જતો નથી, ક્યાંય આવતો નથી. હું મારામાં, પરિણામ પરિણામમાં છે. પરિણામ મારા નથી, પરિણામનો હું કરતા નથી એમ જ્ઞાયક ઉપર દ્રષ્ટિ રાખતો, જ્ઞાયકનો અવલંબન લઈને સાધક પરિણમતો, દ્રવ્ય સ્વભાવને ઉપાદેયપણે જાણતો, નાશવાન પરિણામને ઉપેક્ષા રૂપે જાણતો, એ પરણવી જાય છે. આને સાધક દશા કહેવામાં અનુભવ થાય ત્યારે, અનુભવ થાય ત્યારે જ થાય. આ ઘર અને મકાન બંગલા મારા નથી એમ બોલે તો એમાં ઉપેક્ષા ન થાય. ફરીદમેન, એમાં ઉપેક્ષા ન થાય. હા, કેમ કે એક ભાવ પ્રત્યે ઉપેક્ષા ક્યારે થાય? કે આત્મા પ્રત્યે અપેક્ષા થાય ત્યારે. ઉપેક્ષા અપેક્ષાની અપેક્ષા રાખે છે, ઉપેક્ષા અપેક્ષાની ઉપેક્ષા રાખે છે. એટલે કે આ રાગ મારો નથી, વિભાવ છે ઈ જાણ્યું, પણ ત્યારે મારું શું કે તો પછી જાણશું કે ના, તો રાગ મારો જ થઈ ગયો. આ સુના મલકા અલ્પા, આ અલ્પા મારી નથી. મારી નથી તો તમારું કઈ હાથમાં આવ્યું? તો પછી મારી નથી ક્યાંથી લેવા?
હું તો જ્ઞાયક છું એમ નક્કી.
હા, જ્ઞાયક ને દ્રષ્ટિમાં લ્યો. માં હું તો એ જ્ઞાનમય આત્મા છું. જ્ઞાનમય આત્મા સિવાય जगत नो एक परमाणु पण मारो नथी, कोई जीव हो के अजीव हो, कोई मारा स्वभाव नथी, मारा पदार्थो नथी, एवी ज्ञान साथे वैराग दशा प्रगट थाय। ज्ञान एटले आत्मानु अनुभव रूप ज्ञान, अने ए अनुभव रूप ज्ञान थता पोताना परिणाम अने परिणामना विषयो एना प्रत्ये उदास थईए छे। अंतर थी मोढे थी बोले दीकरा दीकरी मारा बंगला मारा मोटर मारा मारा पण ऊपर ऊपर थी भाषा व्यवहार नियम होय पण श्रद्धा फरी गई साथे मारू काई नथी। जेम दीकरी नु सगपण करवानू होय न कर्यू होय त्यां सुधी तो एम के आगर मारू आगर मारू आगर मारू, पण जारे सगपण करशो अने ज्यां सगपण कर्यू तो श्रद्धा माथी फरी गयो आ घर मारू नहीं अने ओलू घर मारू। जो रिये छे हजी घर मां पोताना मावतर ना घर मां, आजूबाजू वाला पूछे तो एम के तमे क्या रियो छो, के अमे पिंदर मां रही छी, मारा आ मारू घर छे, मारा पिताश्री नु घर न के आ मारू घर छे, पण अंदर मां श्रद्धा आ मारू नहीं, केम के ओलू ग्रहण थयुं एटले आमां त्याग बुद्धि आवी गई। ग्रहण पूर्वक त्याग होय, ग्रहण विना त्याग न हो। अंदर मां श्रद्धा मां फरी गई ओलू घर मारू, एटले एने श्रद्धा मां ग्रहण कर्यू, हजी आचरण मां ग्रहण नथी थयुं पण श्रद्धा मां आवी गयुं के नहीं, अने आ घर मारू नहीं, एम आखी श्रद्धा नो पलटो थाय छे। अनुभव पछी श्रद्धा नो मोटो पलटो थाय छे, पण श्रद्धा नी जगत ने काई किंमत नथी। काल जयंतीभाई कहता था के मिथ्यात्व दशा એ પાપ છે એની કોઈને કાંઈ ખબર નથી, કશાય છોડવાની વાતો બધા કરે છે પણ મિથ્યાત્વ નામનો જે કશાય છે, જે પુણ્ય કરે એ પુણ્યને પાડો ચાવી જાય, મિથ્યાત્વનો પાડો પુણ્યને ચાવી જાય। આ હા, જ્યાં સુધી મિથ્યાત્વ જીવતું છે ત્યાં સુધી ગમે એવા પુણ્ય જગતના જીવો કરે કરતા બુદ્ધિએ, તો એકાદ બે ભાવ સારા મળે દેવાદી ગતિમાં દુઃખી થવા જાય, પુણ્ય કરીને દેવગતિમાં દુઃખી થવા જાય। અલ્પાને આશ્ચર્ય લાગ્યું કે આ હું પુણ્ય કરીને જાય સ્વર્ગમાં અને ત્યાં થાય દુઃખી, કેમ કે આત્મભાન નથી, આત્મભાન નથી એટલે પર પદાર્થ મારા અહીંથી મમતા લઈને જાય છે તો મમતાનું દુઃખ છે, સ્વર્ગની ભૂમિકાનું દુઃખ નથી, મમતાનું દુઃખ છે, સંયોગનું દુઃખ નથી, વિભાવનું દુઃખ છે, સંયોગનું સુખ નથી, સ્વભાવનું સુખ છે, સંયોગ નું સુખ ન હોય સ્વભાવ નું સુખ હોય, આમ બદલતા છે। આવા કાયદા સર્વજ્ઞ ભગવાનના કાયદા એક વખત મગજમાં આવી જાય ને તો એને ખ્યાલ આવે કે આ જિનેન્દ્ર ભગવાન સર્વજ્ઞ દેવાદી દેવે આ શું આત્માના સ્વરૂપની વાત અને અનુભવ કેમ થાય અને અનુભવથી ધર્મની શરૂઆત કેમ થાય ખ્યાલ આવે।
આપે કહ્યું સાચી ઉપેક્ષા
જેવો આત્માનો સ્વભાવ છે એ સ્વભાવ માત્ર એટલો હું છું, આ જે રાગાદી થાય છે એ વિભાવ છે, એ કોઈ મારા સ્વભાવો નથી, અને આ જે સંયોગો દેખાય છે એ તો મારા સત્તાથી બહાર છે એટલે એ તો મારા છે જ નહી, એમ આત્માનો અનુભવ થવા પહેલા અભ્યાસી જીવને આ પ્રકારે વ્યવહાર શ્રદ્ધાંતમાં નિર્ણયમાં આવી જાય છે અને પછી પ્રયોગ કરે તો અનુભવ થાય છે।
અનુભવ પહેલા આવી સ્થિતિ
હોય છે એ આપણે 314 ઉપરના પોઈન્ટ ઉપરથી આપણે ત્યાં વાંચન કર્યું હતું, ગુરુદેવનું વચનામૃત આવ્યા છે ને એમાં 314માં નંબરમાં એ વાત ગુરુદેવે લીધી છે કે પહેલા યથાર્થ આત્માને નિર્ણય થવો જોઈએ અને યથાર્થ રૂચિપૂર્વકનો નિર્ણય કરે ને લગ્ન લાગે તો એને અલ્પકાળમાં કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારું એવી અનુભૂતિ પ્રગટ થાય, થાય ને થાય અવશ્ય પ્રગટ થાય એવો પાઠ છે અને એ વાત પંચાધ્યાય કરતા છે એને પણ આ વાત લીધી છે કે શુદ્ધ આત્માનો અનુભવ થવા પહેલા આત્માને અપૂર્વ નિર્ણય આવે છે જે વચનથી અગોચર છે, વચનાતીત છે અને નિર્વિકલ્પવત છે એવો અનુભવ પહેલા એવો એને નિર્ણય થાય છે, પછી એની પરિણતિ વારંવાર આત્મા તરફ વળે છે, પરથી ખસે છે ને સ્વ તરફ જાય છે પરિણતિ અંદરમાં, ઊંઘમાં પણ અવ્યક્તપણે પણ એનું વલણ આત્મા તરફ જાય છે, એવી પ્રોસેસ શરૂ થઈ જાય છે અનુભવ પહેલા, અનુભવ પહેલા નિર્વિકલ્પ થાય ની પહેલા. પણ કોઈ અપૂર્વ નિર્ણય જોઈએ, ધારણા જ્ઞાન નહીં, ધારણા જ્ઞાન થી પાર છે અપૂર્વ નિર્ણય, અનંત કાળ થી નહીં આવેલો એવો અપૂર્વ. અપૂર્વ એટલે પૂર્વે આવો નિર્ણય નહીં આવેલો. આમ ઉપર ઉપરથી નિર્ણય આવેલો કે હું અકર્તા છું, હું જ્ઞાતા છું, દેહાદી મારા નથી, રાગ મારો નથી, હું જ્ઞાનમય છું, એમ ઉપર ઉપર પરથી એને નિર્ણય કરેલો. પણ અંદરના ઊંડાણથી કોઈ ભાવથી કોઈ વિશિષ્ટ પ્રકાર જેને અંદરથી સ્ફૂર્ણા કહેવાય, જેને અંદરમાંથી કોઈ પરિણતિ એવી અપૂર્વ જાગી જાય કે જેવું સ્વરૂપ અનુભવમાં આવવાનું હોય, અનુભવ પહેલા મોંઢાઈ, અનુભવ પહેલા એને યથાર્થ નિર્ણયમાં એ સ્વરૂપ ખ્યાલમાં આવી જાય છે. અને ત્યાં સુધી છે કે એ પોતે જાણી શકે છે કે હવે અલ્પકાળમાં મને અનુભવ થશે, એટલું બધું એને જ્ઞાન થઈ જાય છે, એવી એક સ્થિતિ આવે છે. અને એ 314 પોઈન્ટમાં ગુરુદેવે લખ્યું છે. અને બીજા પોઈન્ટોમાં પણ આવે છે કે જો આત્માની રૂચિ લાગે, લગ્નિ લાગે, મારે બીજું કઈ જોતું નથી, મારે શુદ્ધ આત્મા જોઈએ છે, એવી જો લગ્નિ લાગે રાત ને દિવસ હો, તો એને વધારે વધારે 6 મહિને અનુભવ થાય તો અંતર્મૂર્તમાં, પણ વધારેમાં વધારે કાળ કોઈ પ્રમાદી હોય તો પ્રમાદી માટે વધારે વધારે 6 મહિના. પણ ધારાવાહી લગ્નિ લાગે, એ ધારા તૂટે નહીં. કોઈ વખતે આત્માનો મહિમા આવે અને કોઈ વખતે પૈસાનો મહિમા આવી જાય તો થઈ રહ્યું, કોઈ વખતે આત્માનો મહિમા આવે અને કોઈ વખતે શાસ્ત્ર જ્ઞાન ના ઉઘાડો મહિમા આવી જાય, ધારા તૂટી ગઈ, ખલાસ. ધારાવાહી પર ભાવ કે પરદેવી નો મહિમા આવે જ નહીં, અને શુદ્ધાત્માનો મહિમા આવે એ જાય નહીં, એટલું તો નહીં પણ મહિમાની માત્રા પણ વધતી જાય. મહિમા ના આવે, ઇન્દ્રિય જ્ઞાન નો જે ઉઘાડ છે એનો મહિમા ના આવે, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન નાશવાન છે. ઇન્દ્રિય જ્ઞાન આત્માનું મૂળ સ્વરૂપ નથી. જો ઇન્દ્રિય જ્ઞાન મૂળ સ્વરૂપ હોય તો અરિહંત ને ઇન્દ્રિય જ્ઞાન હોવું જોઈએ, સિદ્ધ ભગવાન ને પણ ઇન્દ્રિય જ્ઞાન હોવું જોઈએ. પણ ઇન્દ્રિય જ્ઞાન નો તો કેવળ જ્ઞાન થાય ત્યારે નાશ થાય છે, જેમ રાગ નો અભાવ થાય છે એમ ઇન્દ્રિય જ્ઞાન નો પણ અભાવ થાય છે. ખરેખર તો ઇન્દ્રિય જ્ઞાન છે ને એ જ્ઞાન જ નથી પણ જ્ઞેય છે. એને મોહરાજાએ એનું નામ જ્ઞાન રાખ્યું છે, અને સર્વજ્ઞ ભગવાન એને કહે છે કે એ જ્ઞેય છે, જ્ઞાન નથી. એટલે મોટો ફેર છે એમાં. શાસ્ત્રના ઉઘાડમાં જીવ વધારે અટકી જાય, અટકવાનો સંભવ છે કે એ મને જ્ઞાન થઈ ગયું, મને જ્ઞાન થઈ ગયું, મારું જ્ઞાન વીધું, બીજાની પાસે જ્ઞાન નથી, હું જ્ઞાનવાન છું, એમાં ભ્રમણામાં ફસાઈ જાય. એનો મહિમા નહીં. અન અતિન્દ્રિય જ્ઞાન મહાપદાર્થ અંદર બિરાજમાન છે, એટલો જ હું છું ને એ ચીજ મારી છે. આ નાશવાન જ્ઞાનનો, ઇન્દ્રિય જ્ઞાનનો ઉગાડ કે રાગાદી એ કોઈ મહિમા કરવા જેવો નથી. અરે પંચ પરમેષ્ટિનો મહિમા ના આવે એટલો મહિમા આત્મામાં આવે,
એવી ધોન
જોઈએ. આ વિવેક છે, ઓ આ વિવેક, આ વિવેક છે. એટલે પર પદાર્થ કોઈનો મહિમા નહીં, એટલો ઉત્કર્ષમાં ઉત્કર્ષ મહિમા પોતાનો આત્માનો જાગે ત્યારે પરિણતિ અંદરમાં આવે. એને એમાં મીઠાશ લાગે છે, હજી એમાં દુઃખ લાગતું નથી. એને દુઃખ લાગે તો છોડે ને. જેમ કે દાખલા તરીકે અગ્નિનો અંગારો હોય અને માથે હાથ મૂકે, અરે હાથ કેમ લઈ લે છે, હાથ ખેંચી લે છે કે નહીં અલ્પા, કે હાથ રાખી મૂકે, ન રાખી મૂકે ને. એમ આ જે સંયોગની પ્રીતિ ને રૂચિ છે એમાં એને દુઃખ લાગતું જ નથી, અંગારો લાગતો જ નથી, એને ઠંડક લાગે છે એમાં. હવે એમાં ઠંડક લાગે છે તો ભગવાન આત્મા બરફની પાઠ, ત્યાં હાથ ક્યારે મૂકે, હાથ મૂકે એટલે પરિણતિ એમાં ક્યારે જોડે, એ તો વાં દુઃખ લાગે તો એ સાચું સુખ શોધે કે આ સંયોગમાં કાંઈ સુખ નથી. આ ગમે એવા સંયોગ હોય અને સંયોગી ભાવ હોય એની મમતામાં દુઃખ દુઃખને દુઃખ છે, એમાં ક્યાંય છાંટો સુખ નથી. એમ જાણીને સુખ સ્વભાવી આત્માનો વિશેષ વિશેષ મહિમા કરીને એની અધિકતા રાખીને વારંવાર એનું ઘોલન કર્યા કરે તો એને એને કામ થઈ શકે છે. હા, ઘોલન એટલે વારંવાર શુદ્ધ આત્મા યાદ આવે અરે એવી લગ્ની લાગે કે ગમે તે સ્થળમાં હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા અરે ગમે તે સ્થળમાં ગયો ને લેટ્રિનમાં તો આત્મા યાદ આવી જાય. એને એને એમ યાદ કરવું એમ નહીં, સહજ આવી જાય. જેનું ઘૂંટણ ચાલે છે ને એનું સહજ યાદ આવે. જેમ કે પાંચ ઇન્દ્રિયના વિષયમાંથી કોઈ એક ઇન્દ્રિયનો લોલુપી હોય તો એને એ વિષય યાદ આવ્યા કરે, યાદ આવ્યા કરે. એમ એમ જેને આત્માનું સ્મરણ આવી ગયું અધિક તો એને આત્મા યાદ આવ્યા કરે. જ્યાં જવું છે ત્યાં યાદ આવ્યા કરે. તુલ્યકાળ એટલે એક જ સમયે સામાન્યને જાણે અને વિશેષને પણ જાણે. અહીંયા જાણવાની વાત છે હો, બાકી આદર તો એક દ્રવ્ય સામાન્યનો જ છે. જો મહિમા આદર વિશેષનો પણ આદર છે એમ નથી. મહિમા દ્રવ્યનો છે અને પર્યાયનો મહિમા બિલકુલ નથી. પરંતુ અહીં તો જાણવાની અપેક્ષાએ જ્ઞાનમાં જેમ સામાન્યને જાણે છે તેમ વિશેષને પણ જાણે છે. દ્રવ્યને જાણે અને પર્યાયને જાણે એમ કહે છે. આદરણીય ઉપાદેય તો એક શુદ્ધાત્મ દ્રવ્ય છે અને વિશેષ આદરણીય નથી. એટલે પર્યાય કોઈ આદરણીય જાણવા લાયક છે પણ આદરવા લાયક ઉપાદેય નથી, આશ્રય કરવા લાયક નથી. એ તો એમ જ છે. પણ અહીં તો સમયે સમયે દ્રવ્ય અને પર્યાયનું અસ્તિત્વ કઈ રીતે છે એની સિદ્ધિ કરે છે. થઈ ગયો વખત એકસેટપાનું તો કહે છે. અને જ્યારે તે બંને ચક્ષુઓ દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક એટલે દ્રવ્યને જાણનારું જ્ઞાન અને પર્યાયને જાણનારું જ્ઞાન તુલ્ય કાળે એટલે એક સાથે ખુલ્લા કરીને બે દ્વારા એટલે બે પ્રકારના જ્ઞાન દ્વારા બે ચક્ષુ દ્વારા અવલોકવામાં આવે છે, જાણવામાં આવે છે. ત્યારે જોયું સોક્ષમ જ્ઞાન છે ને તેમાં બેને જાણવાનો ઉઘાડ છે. તો કહ્યું કે આ દ્વારા અને તે દ્વારા અર્થાત દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક બંને ચક્ષુ દ્વારા એક જ સમયે અવલોકવામાં આવે છે, જાણવામાં આવે છે. ત્યારે જે સામાન્ય દ્રવ્ય છે તે અવલોકવામાં આવે છે અને તે દ્રવ્ય પર્યાયમાં તન્મય છે એમ પણ અવલોકવામાં આવે છે. બે એક સાથે જોવામાં આવે છે. અહીં જાણવાની અપેક્ષા એ વાત છે. આહા, દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમજ પર્યાર્થિક ચક્ષુ દ્વારા અવલોકવામાં જાણવામાં આવે છે ત્યારે નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને સિદ્ધત્વ પર્યાયોમાં રહેલો જીવ સામાન્ય અર્થાત પાંચ પર્યાયોમાં રહેલો જીવ સામાન્ય એટલે એક એક પર્યાયમાં એક સાથે પાંચ પર્યાય ન હોય અર્થાત પાંચ પર્યાયોમાં રહેલો જીવ સામાન્ય પાંચ પર્યાયોમાં રહેલો એટલે એક જ સમયે પાંચ પર્યાયોમાં રહેલો એમ નહીં પણ તે તે સમયે એક એક પર્યાયમાં રહેલો અને એમ જુદા જુદા સમયે થઈને પાંચ પર્યાયોમાં રહેલો સમજવો. આ પ્રમાણે નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને સિદ્ધત્વ પર્યાયોમાં રહેલો જીવ સામાન્ય અને જીવ સામાન્યમાં રહેલા નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ, સિદ્ધત્વ પર્યાયો સ્વરૂપ વિશેષો તુલ્ય કાળે દેખાય છે. એટલે એક સાથે દ્રવ્ય અને પર્યાય, દ્રવ્ય અને પરિણામ એક સાથે દેખાય છે. પહેલા દ્રવ્યને મુખ્ય અને પર્યાયને ગૌણ કરીને જો મુખ્ય ગુણ આવ્યું, નયમાં મુખ્ય ગુણ હોય, પ્રમાણ જ્ઞાનમાં મુખ્ય ગુણ ન હોય, એક સાથે હોય. પહેલા દ્રવ્યને મુખ્ય અને પર્યાયને ગૌણ કરીને સામાન્યને જોવાનું કહ્યું અને પર્યાયને જોવાના કાળે સામાન્ય દ્રવ્યને જોવાનું મુખ્યપણે છોડી દીધું. હવે તે બેયને સમકાળે જોવા માટે આ પ્રમાણ જ્ઞાન કહ્યું, પણ પરને જોવાની વાત ન કરી, કેમ કે એનો અહીં પ્રશ્ન જ નથી. પરને જાણે છે એ પર્યાય પોતાની છે, પરની નહીં, પરને લઈને નહીં. પરને જાણે છે માટે એ પરને લઈને એ પર્યાય થઈ છે એમ નથી. ભાઈ, આ તો આત્માના એક દ્રવ્ય અને પર્યાય સિવાય અનંત બીજા દ્રવ્ય અને પર્યાયના મારાપણાના અને કરતાપણાના ગર્વને ઉઠાવી દેવાની વાત છે, અભિમાન છોડવાની વાત છે. જો ક્યાંય પણ બીજે ગર્વ એટલે અભિમાન એટલે મારાપણું રહ્યું તો હા, મરી જ ગયો સમજો. 62 પાનું થયું, 62 થયું હજી, આ વા થઈ ગયું પૂરું, 13 પાના બાકી છે.
આપણે બેનશ્રીના વચનામૃત છે એક, આજે આ વાત ઉપર જ છે જેને ચર્ચા કરવી છે. એક 300
આ પૂજ્ય બેનશ્રીના વચનામૃત છે, એનો 413 નંબરનો બોલ છે. સર્વજ્ઞ ભગવાન પરિપૂર્ણ જ્ઞાન રૂપે પરણમી ગયા છે. તેઓ પોતાને પૂર્ણપણે પોતાના સર્વગુણોના ભૂત વર્તમાન ભાવિ પર્યાયોના અવિભાગ પ્રતિછેદો સહિત પ્રત્યક્ષ જાણે છે. સાથે સાથે તેઓ સ્વક્ષેત્રમાં રહીને પર સમીપ ગયા વિના, પર સન્મુખ થયા વિના, નિરાળા રહીને લોકાલોકના સર્વ પદાર્થોને અતિન્દ્રિયપણે પ્રત્યક્ષ જાણે છે. પરને જાણવા માટે તેઓ પરસન્મુખ થતા નથી. પરસન્મુખ થવાથી તો જ્ઞાન દબાઈ જાય છે, રોકાઈ જાય છે, ખીલતું નથી. જો આ પોઈન્ટ મુખ્ય છે, પરસન્મુખ થવાથી જ્ઞાન ઉઘડતું નથી, જ્ઞાન વધતું નથી, પણ જ્ઞાન દબાઈ જાય છે, જ્ઞાન રોકાઈ જાય છે, ખીલતું નથી. જ્ઞાન દબાઈ જાય છે, રોકાઈ જાય છે અને ખીલતું નથી.
કહ્યું ને કે મને પર વસ્તુ તો જાણતી જ નથી, નિષેધ
કર્યો. હા, એટલા માટે
એના ઉપર
બરાબર છે. પૂર્ણરૂપે પરણમી ગયેલું જ્ઞાન કોઈને જાણ્યા વિના રહેતું નથી. તે જ્ઞાન સ્વ ચૈતન્ય ક્ષેત્રમાં રહ્યા રહ્યા ત્રણેય કાળના તેમજ લોકાલોકના બધા સ્વપરજ્ઞો જાણે કે જ્ઞાનમાં કોતરાઈ ગયા હોય તેમ સમસ્ત સ્વપરને એક સમયમાં સહજપણે પ્રત્યક્ષ જાણે છે. જે વીતી ગયું છે તે બધાને પણ પૂરું જાણે છે, જે હવે પછી થવાનું છે તે બધાને પણ પૂરું જાણે છે. જ્ઞાન શક્તિ કોઈ અદભુત છે, કેવળ જ્ઞાનની શક્તિ કોઈ અચિંત્ય છે. જણાય છે એવા પોતાની જ્ઞાનની પર્યાય જણાય છે, પણ પર્યાય નૈમિતિક છે. એમાં જે પદાર્થો નિમિત્ત હોય તો કાર્યમાં કારણનો આરોપ આપી અને પર પદાર્થ પણ જણાય છે એમ કહેવામાં આવે છે. કાપું બાકી છે. પ્રવર્તન સાર શાસ્ત્ર ગાથા 114 એના ઉપરના પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાન, અદ્વિતીય ચક્ષુ નામનું પુસ્તક છે, પાનું 62. પેલા દ્રવ્યને એટલે આત્માના સ્વભાવને, ત્રિકાળી દ્રવ્યને મુખ્ય અને વર્તમાન પર્યાયને ગૌણ કરીને સામાન્યને જોવાનું કહ્યું, એટલે શુદ્ધાત્માને જોવાનું કહ્યું. અને પર્યાયને જોવાના કાળે સામાન્ય દ્રવ્યને જોવાનું મુખ્યપણે છોડી દીધું. હવે તે બેયને સમકાળે જોવા માટે આ પ્રમાણ જ્ઞાન કહ્યું. શું વિષય ચાલે છે કે અનાદિકાળથી અજ્ઞાની પ્રાણી કેવળ માત્ર પરને અને પોતાના પરિણામ ઉપરને નજર રાખતો અજ્ઞાની હતો. એને એમ આચાર્ય ભગવાને કહ્યું કે આત્મા પરને તો જાણતો જ નથી પણ પોતાના પરિણામને જાણે છે, એને જાણવાનું તો બંધ કર. તારામાં ક્રોધમાન માયા લોભના પરિણામ થતા હો, દયાના પરિણામ થતા હો કે હિંસા હિંસાના પરિણામ થતા હો, એને જાણવાનું તો બંધ કરી, એને કરવાનો તો પ્રશ્ન જ નથી. કેમ કે આત્માનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જ્ઞાન થાય, પણ એ જ્ઞાન થાય જ્ઞાન કરે પણ રાગને કરે એવો તો સ્વભાવ નથી. એટલે રાગને કરવું તો આત્માનો સ્વભાવ નથી તો અજ્ઞાન છે, પણ રાગને જાણવા તો રોકાય ત્યાં સુધી તને આત્મદર્શન નહીં થાય. માટે તારામાં થતા જે પરિણામ એને જાણવાનું સર્વથા બંધ કરી દે. સર્વથા બંધ કરીને એક આત્માને જોનારી ચક્ષુ, દ્રવ્યાર્થિક નહીંની આંખ ઉઘાડ, અને ઉઘાડેલા જ્ઞાન વડે તું તારા આત્માના દર્શન કર, તો દર્શન થશે. શ્રી ગુરુએ કહ્યું લાયક પ્રાણી હતો એણે એ પ્રમાણે અમલમાં મૂક્યું, અને પરને જાણવાનું બંધ કર્યું. વર્તુળમાં આવ્યો દ્રવ્ય અને પર્યાયના, પછી પર્યાયને જાણવાનું શ્રી ગુરુએ બંધ કર્યું, કહ્યું કે બંધ કર, એટલે અમલમાં મૂક્યું. પરિણામને જાણવાનું બંધ કર્યું. જ્યાં પરિણામને જાણવાનું બંધ કરે છે ત્યાં અંદરમાં અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને આત્માના દર્શન થાય છે, જ્ઞાની થઈ જાય છે. જ્ઞાની થઈ ગયા પછી એના ગુરુએ એમ કહ્યું કે હવે તું આત્માને જાણવાનું તારો જે ઉપયોગ છે એ ઉપયોગને તું તારા પરિણામને જાણવા તરફ વાળી દે. એટલે આત્મા જે તને જાણવામાં આવ્યો એ તો પરિણતિમાં જણાયા જ કરશે, પણ તારો જે ઉપયોગ આત્મામાં ડૂબી ગયો હતો હવે એ ઉપયોગને ફેરવીને તું તારા પરિણામને જો. એટલે દ્રવ્યાર્થિક નહીંની ચક્ષુ સર્વથા બંધ કરી, અને પર્યાર્થિક નહીંની ચક્ષુ એટલે પરિણામને જાણવાનું જ્ઞાન ઉઘાડીને તો તારા પરિણામને જો. તો ઓલો નિશ્ચય થયો પરિણામને જાણવું તે વ્યવહાર થયો. આ બે પ્રકારમાં ક્રમ પડ્યો હતો. પરિણામને જાણવાનું જ્યારે બંધ કર્યું ત્યારે દ્રવ્ય સ્વભાવ જાણવામાં આવ્યો હતો, અને દ્રવ્ય સ્વભાવને જાણવાનું બંધ કર્યું ત્યારે પરિણામ જાણવામાં આવતા હતા. એટલે નય દ્વારા ક્રમે ક્રમે દ્રવ્ય અને પર્યાયને જાણવાનું થતું હતું. હવે એક ત્રીજો પ્રકાર કે છે કે હવે તું બે આંખ ઉઘાડી રાખ, બે આંખ ઉઘાડીને તારા આત્માને પણ જો, અને તારામાં થતા પરિણામ થોડા વિતરાગ ભાવ થાય થોડો રાગ થાય એને પણ તું જો. બે આંખ ઉઘાડીને બે ભાવ તારામાં છે, સામાન્ય અને વિશેષ, દ્રવ્ય ને પર્યાય, એને હવે તું બે આંખ ઉઘાડીને જો. પેલા એક આંખ તને વીંચવાની કહી હતી, ડાબી આંખ વીંચી નાખ અને જમણી આંખ ઉઘાડ, તો જમણી આંખ થી આત્માના દર્શન થયા. પછી જમણી આંખ બંધ કર, ડાબી આંખ ઉઘાડ અને તારા પરિણામને જો. પછી ત્રીજો તબક્કો આવ્યો કે હવે તું બે આંખ ઉઘાડી નાખ, બે આંખ ઉઘાડી અને જોઈશ તો તારો આત્મા પણ જણાશે, અને આત્મા અસિદ્ધ વિતરાગ ભાવ થાય એ પણ તને જણાશે, થોડો પરાશ્રિત રાગ થાય સાધકને એ પણ તને જણાશે. તો બે આંખ ઉઘાડી પ્રમાણ જ્ઞાનથી દ્રવ્ય અને પર્યાયને જો. પહેલેથી પરને જાણવાનું તો કાઢી નાખ્યું છે, માત્ર જાણવાનો વિષય જે છે આત્માનો સ્વભાવ જાણવું છે. હવે એ જાણવું એટલે જ્ઞાન છે, એનો જાણવાનો વિષય કેટલો કે દ્રવ્ય અને પર્યાય જેટલો છે. પછી કે પર્યાયને જાણવાનું બંધ કર અને તારા આત્માને જાણ. પર્યાયને જાણવાનું બંધ કર્યું કે આત્માનો અનુભવ થયો, પછી આત્માને જાણવામાં બહુ ઉપયોગ ન રોકાઈ શકાનો એટલે એને બંધ કરીને તારા પરિણામ ને તું જાણ. એમ ક્રમે દ્રવ્ય અને પર્યાયને જાણવાનો ઉપદેશ આપ્યો હતો. હવે શ્રી ગુરુ કહે છે કે તારા બે ચક્ષુ ઉઘાડી નાખ તો તને દ્રવ્ય જેવો સ્વભાવ છે એવું જણાશે, અને થતા પરિણામ પણ તને તારા જ્ઞાનમાં જણાશે. એ વિષય હવે શરૂ થાય છે. હવે તે બેને સમકાળે એટલે એક સમયે એકી વખતે જોવા માટે આ પ્રમાણ જ્ઞાન કહ્યું. પણ પરને જોવાની વાત ન કરી. જો પ્રમાણ જ્ઞાનમાં પણ વિષય દ્રવ્યને પર્યાયને જોવાનું કહ્યું. પ્રમાણ જ્ઞાનમાં તારા આત્માને જાણ, દેવગુરુ શાસ્ત્રને જાણ, લોકાલોકને જાણ, એ વાત પ્રમાણ જ્ઞાનના વિષયમાં પણ કરતા નથી. પ્રમાણ જ્ઞાનના વિષયમાં તો તારો આત્મા ને તારા પરિણામ. એટલું જો લંડનમાં બીજા શું કરે છે, બીજા આમ માને છે, બીજા આમ માને છે, બીજા જૈન દર્શનને માનતા નથી, વેદાંતને માને છે, આમ કરે છે, આમ કરે છે, તું પરને જાણવાનું તો સર્વથા બંધ કરી દે. એ તો તારો વિષય જ્ઞાનનો વિષય જ નથી, એ તો જ્ઞાનના વિષયની બહાર, વર્તુળની બહાર વહી ગયો. તારા જ્ઞાનનો સ્વભાવ જાણવું છે. હવે જાણવામાં વિષય બે છે, દ્રવ્ય ને પર્યાય. પહેલા ક્રમે જાણ અને પછી યુગપદ. જાણવાનો તારો સ્વભાવ છે, જાણવાનો સ્વભાવ બંધ નહીં થાય, પણ જાણવાનો વિષય તારો આત્મા રાખજે. એનાથી આગો તું જાયસમાં, બહાર જાયસમાં, એ વાત કરે છે. હવે તે બેયને સમકાળે જોવા માટે આ પ્રમાણ જ્ઞાન કહ્યું, પણ બેયને જોવા માટે, દ્રવ્યને પર્યાય, એટલું જ જોવાનું પ્રમાણ જ્ઞાન. પણ પરને જોવાની વાત ન કરી, કેમ કે એનો અહીં પ્રશ્ન જ નથી, એ વિષય જ અહીં ચાલતો નથી. અહીંયા અસદભૂત વ્યવહારની વાત જ નથી, અંદરમાં જ અંદરની વાત છે. તારા જ્ઞાનને તું નાયક સ્વરૂપમાં જાણવામાં ઉપયોગ જમાવી દે. જો બે ઘડી જામી જતો હોય તો પરિણામને જોવા તરફ જામા, પણ કદાચિત તારી શક્તિહીન છે વર્તમાન કાળમાં, અને શુક્લ ધ્યાન આવે એવું નથી, તો તારો ઉપયોગ જે આત્મામાં જાણશે, જાણવામાં પાછો ફટ અનાદિકાળની ઓલી ભેદવાસી બુદ્ધિ છે પર તરફ જવાની ટેવાયેલો છે ને, ટેવ છે, એટલે કદાચ તું બહાર નીકળતો તારા પરિણામને જોવા મરોકાજે, એનાથી તો આગળ જાય છું. સમજી ગયા?